આત્મસુખ એ સદગુરુનો પ્રસાદ છે. ગુરુએ પ્રસાદમાં આપેલું સુખ એ જ સાચું સુખ છે કે જેમાં કોઈ પણ જાતનો સ્વાર્થ નથી, અપેક્ષા નથી. નિતાંત સદૈવ માત્ર પ્રેમ. અને પ્રેમ છે એ અમૂલ્ય છે. આત્મપ્રેમ એ સાહજિક અવસ્થા છે. પોતાનામાં જ, પોતાના સ્વરૂપમાં, પોતે જ એમાં વિલીન થવું એ છે આત્મસુખ. પણ જેની પાસે સામર્થ્ય છે, જે માત્ર આત્મસુખ ભોગવવા નથી માંગતો પણ એથી ઉપર જઈને, જેની પાસે સામર્થ્ય નથી એ પોતે જ પોતાના આત્મામાં સમાહિત થઈ જાય. પણ જેની પાસે સામર્થ્ય છે એ સર્વમાં વ્યાપ્ત બની જાય. એક નહીં, સમષ્ટિમાં, વ્યષ્ટિમાંથી ઉપર ઉઠી જેમ ભગવાન કૃષ્ણ પોતાના સામર્થ્યથી દરેકના મનમાં વ્યાપ્ત થયા, જ્ઞાનથી, ભક્તિથી, શૌર્યથી, ચાતુર્યથી, દરેકના મનમાં કૃષ્ણનો નિવાસ થયો અને કૃષ્ણને પોતાનું સ્વરૂપ માને છે. કૃષ્ણ એક આરાધ્ય બની જાય છે અને એમાંથી પોતે પ્રેમ પ્રાપ્ત કરે છે. અને એ સુખ એને એટલો આનંદ આપે છે કે પોતાના ઈષ્ટદેવ અને એમાં પણ જાણે પોતે જ ભગવાનમાં અને ભગવાન પોતાનામાં વિલીન થયા હોય એવું સુખ એને આત્મસુખ કહેશે. એ આત્મસુખથી ઉપર ઉઠીને જેને પરમ આત્મસુખ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપને સર્વમાં જુએ, સર્વમાં પોતાનું સ્વરૂપ જુએ. જેમ ઈશ્વર સમસ્તમાં છે અને સમસ્ત ઈશ્વરમાં છે, આખો વિશ્વ પરમાત્મામાં સમાહિત થયેલું છે અને ભગવાન સમસ્ત વિશ્વમાં ચરાચરની અંદર પ્રતિબિંબિત થાય છે. એ પોતાના પરમ તત્વને, કે જે સર્વત્ર છે અને સર્વત્ર સમાન છે, એમાં કોઈ પણ ભેદ ન જુએ, કાંઈ પણ ભેદ ના હોય, જે છે એમાં સર્વમાં પોતે જ છે, અન્ય કાંઈ છે જ નહીં, આવી દ્રઢીભૂત થયેલી નિષ્ઠા, એ જ્ઞાન, એ માત્ર આત્મજ્ઞાન નહીં, એ પરમાત્મ જ્ઞાન છે. અને જે પરમ આત્માનું જ્ઞાન જે છે એમાં મન પરોવાયું અને એમાં જે સુખની પ્રાપ્તિ થઈ, એ સુખ તો કોઈ નાનો ભંડાર નથી, કોઈ એક જગ્યાએ માત્ર નિશ્ચિત નથી, પરંતુ સમસ્તમાં જે વ્યાપ્ત છે તે પરમ આત્મસુખ, જેને હદ નથી અને હદ પણ બેહદ થઈ જાય અને ત્યાં એને જે એક મુક્ત રીતે કોઈ પણ જાતના બંધન સિવાય એને સર્વત્ર પોતાની વ્યાપકતા, ઇષ્ટની વ્યાપકતા, આત્માની વ્યાપકતા, કે જે આત્મા મટીને પરમ આત્મા બની જાય છે, સર્વશક્તિમાન છે અને સર્વશક્તિમાનપણાને પ્રાપ્ત થયા પછીથી એને જે શ્રેષ્ઠ કક્ષાનું સુખ પ્રાપ્ત થાય છે કે જેને પરમ કહેવાય, જેમ આપણે પૂજ્ય કહીએ અને પરમ પૂજ્ય કહીએ છીએ, એમ સુખ, આત્મસુખ અને પરમ આત્મસુખ એ અતિ ઉત્કટ અવસ્થા, ઊંચામાં ઊંચી અવસ્થા પ્રાપ્ત થાય, ઈશ્વરનું માત્ર સાનિધ્ય નહીં, સામીપ્ય નહીં, માત્ર ઈશ્વરની આત્મ પ્રાપ્તિ જ નહીં પણ સારૂપ્ય, પોતે જ પોતાનું સ્વરૂપ છે, સ્વયં પરમની સાથે જે એક થઈ ગયો છે અને છતાંય જગતથી પર છે. ભગવાને કહી દીધું આ જગ, આ સૃષ્ટિમાં કરું તો બધું જ મારું છે અને છતાંય મારે કોઈ પણ પ્રકારનું કર્તવ્ય નથી, મારું કોઈ કર્તવ્ય નથી, અને છતાંય ઈશ્વર વગર એનું અસ્તિત્વ નથી. એ પરમ આત્મ તત્વ જે સમસ્તમાં વ્યાપ્ત છે છતાંય અદ્રશ્ય છે, અલિપ્ત છે, નિસ્પૃહ છે, અકિંચન છે, એને પરમ હોવા છતાં, સર્વત્ર ચર અચરમાં વ્યાપ્ત હોવા છતાંય અલિપ્ત, કોઈ પણ જાતનો સ્પર્શ એ પરમાત્માને થતો જ નથી અને છતાંય એના વગર આ જગત નથી, કશું જ નથી. જે પ્રકૃતિ છે, પ્રકૃતિને આધાર આપનાર એ જ પરમ આત્મતત્વ છે. આત્મતત્વ ન હોય તે પ્રકૃતિરૂપ શક્તિમાં કોઈ પણ જાતની ચેતના રહેતી નથી. પ્રકૃતિ છે, મહામાયા છે, પણ જડ છે, એમાં ચેતના નથી, માત્ર જડતા છે. અને જડતાનું સ્વરૂપ જ્ઞાન સુધી નહીં પહોંચી શકે. પરમ આત્મતત્વને માત્ર એક જ અપેક્ષા છે, પરમ આત્મતત્વમાં ઉપર એક જ અપેક્ષા છે માયાની, કે સતત એ જડને ચેતનાનો સંબંધ બન્યો રહે અને એના પરિણામ સ્વરૂપ એ પરમ આત્મતત્વ એટલું બધું શક્તિમાન છે, એટલું બધું ભરપૂર છે કે એને કોઈ પ્રકારનો અંત નથી, જે આદિ અંતથી રહિત છે. આવા પરમ આત્મ સુખને જે પ્રાપ્ત કરે છે એ સ્વયં પરમ થઈ જાય છે. આ બધાથી ઉપર ઉઠીને, પર થઈને એ પરમમાં પહોંચે છે. પણ ક્યારે? સ્થૂલ ભાવથી ઉપર ઉઠીને સૂક્ષ્મ ચેતનાની અંદરનો પરમ ભાવ, આત્મભાવ, ત્યાં પહોંચવા માટે એને જે સાહજિકતા, એના સ્વસ્વરૂપનું સંપૂર્ણ ભાન, અને સ્વસ્વરૂપ એ જ એની સાચી અવસ્થા, સ્વસ્વરૂપ એ જ સ્વયં પોતે, અને એમાં માત્ર નિજતા નહીં, સર્વસ્વતા, સર્વવ્યાપકતા, તો જ એ સમસ્ત સૃષ્ટિની, પ્રકૃતિનું કોઈ પણ સુખ સાહજિકતાથી વણ માગ્યું એ પ્રાપ્ત કરી શકે. એની સમીપમાં ન હોય તો પણ એની અનુભૂતિ એ પરમમાંથી સહજતાથી કરી શકે. એને કોઈ પુરુષાર્થ ન કરવો પડે, કોઈ શ્રમ પણ ન વેઠવો પડે, બસ માત્ર પરમ આત્મસુખ, એનો સ્વાદ, એની અવસ્થા, એની કિંમત કોઈ નહીં આપી શકે. બસ અનિર્વચનીયતા જે છે એ છે, એને કોઈ નકારી શકતું નથી, છતાંય એનું અસ્તિત્વ એને સ્પષ્ટ નહીં દેખાય. જ્યાં સુધી વૃત્તિઓ ભટકતી રહેતી હશે, ભૌતિકતાની અપેક્ષા રાખતી હશે, ત્યાં સુધી પરમનો સુખ એને ક્યારેય પ્રાપ્ત નહીં થાય. આત્મસુખ જ ન મળે ત્યાં પરમ સુખ ક્યાંથી મળવાનું? ભગવાને કહ્યું પરમ આપનો અતિ પુરુષા, એ પરમને પામી શકે છે. તો એ પરમને પ્રાપ્ત થતા સુધી એને પોતાને એક પછી એક એવી અવસ્થામાંથી પાર ઉતરવું પડે, ત્યારે એ પોતાના લક્ષ્યને, અંતિમ ગંતવ્યને એ પ્રાપ્ત કરી શકે છે. અહીંયા મહારાજ શ્રીએ પોતાના સ્વસ્વરૂપમાં અંદર ઉતરી જઈને, એની અંદર પણ એવા વિલીન થઈ ગયા, અને ભંડાર એવો અખૂટ જોયો, જેમ કે સમુદ્ર સાગર છે, એનું પાણી ગમે એટલું વપરાય તો પણ એ ખાલી થાય જ નહીં, અધૂરો થાય જ નહીં, સહેજ પણ ન ખાલી થાય. અને સુખ ભોગવનારો કેટલો છે, કેવો, એનું માપ કેટલું, અને પરમ આત્માનું જે સુખ છે એ કેટલું છે, એનું માપ કેવી રીતે નીકળશે? આત્મસુખ જે લેનારો છે એ છીપલા જેવડો છે, અને જે પરમાત્માનું સુખ છે એ સાગર છે, જેને સુખસાગર કહ્યો. એ સુખસાગરને જે જાણે તે પરબ્રહ્મને પરમાણે. સુખસાગર એટલે મહારાજ પોતે સ્વયં. જે સુખસાગરને માણે એ પરબ્રહ્મ જઈને જઈને માણે. સુખસાગરનું સ્વરૂપ જ પરબ્રહ્મ છે, અગાધ અને અથાહ છે. જેમ પરમાત્મ સુખ એટલે આત્મસુખની પ્રાપ્તિ કરવા માટે એ પરમ સુખમાંથી ઉલેચનારો જે છે એ માત્ર છીપલા જેવો, સીપ જેવો છે, અને પરમાત્મ સુખ મહાસાગર છે, સુખસાગર છે. સાગર સીપ થી જાય ઉલી છે, એક છીપલા વડે દરિયાને ઉલેચવા માંડો, કોઈ દિવસ ઉલેચાશે? બસ આત્મસુખ અને પરમાત્મ સુખ એનો આટલો સંબંધ છે. છે ખરું, છીપે સુખસાગરને પ્રાપ્ત કરી લીધો છે, સુખસાગરમાં જ એનું પ્રાગટ્ય થયું છે, જન્મ્યો છે, અને એમાંથી પોતાની ક્ષમતા જેટલું જ એ સુખ એમાંથી પ્રાપ્ત કરી શકે છે. આત્મસુખ પરમાત્મામાંથી એટલું જ મેળવી શકશે જેની પોતાની ક્ષમતા હશે. એ આત્મસુખ છે. પણ પરમ આત્મસુખ મહાસાગર છે, વ્યાપ્ત છે, ચરાચરમાં છે, એનો ક્યારે અંત નથી, એમાં ક્યારે ઓછાપણું નથી. સુખનો સાગર સભર ભર્યો એમ અહીંયા પરમ આત્મસુખ છે. લક્ષ્મણદાસજી મહારાજ કહે છે, બસ એ જેમ સાગર રત્નાકર કહેવાય, રત્ન એમ પરમાત્મ સુખ એ પણ રત્નાકર છે, મોટો સાગર છે. અને કહ્યું પરમાત્મ સુખ લૂંટે, સાગરના પેટાળમાંથી જેટલા રત્નો કાઢવા એટલા કાઢો, ખૂટવાના જ નથી, ખૂટવાના નથી. તમે જડે એટલા લઈ આવો જઈને, એ પરમાત્મ સુખ છે. અનંત એવા ચરાચર વ્યાપક એવા પરમ આત્મ સુખમાં જેને એક વાર ડૂબકી મારી, મર જીવા થઈને મળવું છે, જેવું કહેશો એવું કરવું છે. બસ આત્મસુખમાં તો, પરમાત્મ સુખમાં તો સર્વત્ર સર્વસ્વ સમર્પિત થઈને સાગરમાં ડૂબકી મારે, શરીરની પરવા ન કરે, પોતાના જીવનની પણ પરવા ન કરે, ડૂબકી મારી દે. ડૂબકી મારીને અંદરથી લઈને બહાર આવે તો અઢળક સંપત્તિ, સાકરની માફક કે મીઠાની માફક એ અંદર જઈને ઓગળી જાય, પાછું જ ના આવે, વિલીન થઈ ગયો. આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો, એ આત્મસુખ હવે પરમ આત્મસુખ થઈ ગયું. પણ એમાં ડૂબકી મારીને જે કઈ મેળવવાનું છે લઈને બહાર આવે તો, એથી પણ આત્મતત્વની અનુભૂતિ કરેલી, પ્રાપ્તિ થઈ ચૂકેલી છે, જે સ્વયં બ્રહ્મમય બની ગયેલો છે, એને માટે કોઈ પણ અન્ય છે જ નહીં. અને એને જે કંઈ પ્રાપ્ત થયું છે એમાં એટલો બધો તદલીન, એટલો બધો મગ્ન છે, એટલો બધો સંપન્ન થઈ ગયો છે કે આ સૃષ્ટિની જે કંઈ સંપત્તિ છે, અષ્ટ સિદ્ધિ અને નવે નિધિ, એ બધી એની પાસે જાણે આવી ગઈ હોય. સ્વયં આ સૃષ્ટિનો માલિક છે એવો ભાવ એમાં નિતાંત રહ્યા કરે. અને ત્યાર પછી એ પોતાને પ્રાપ્ત થયેલું પરમ આત્મ સુખ એને લૂંટાવ્યા જ કરે. જેને જેટલું જોઈતું એટલું લઈ જાઓ, દુખ્યો આવ્યો આશીર્વાદ આપો લઈ જા, કોઈક જ્ઞાન મેળવવા આવ્યો જોઈએ છે તો લઈ જા, કોઈ મનની શાંતિ લેવા માટે આવ્યો તો બહુ ટેન્શન રહે છે તો લઈ જા, શાંત થાય, પરમાત્મ સુખ લીધે. માત્ર એની લાણી જ કર્યા કરે, ખૂટશે એની પરવા જેમ ઉત્સવ પર્વ લઈને બેસે, આનંદ 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 ઘરમાં, થાકે ના લાગે, ભૂખે ના લાગે, તરસે ના લાગે, ઊંઘે ના, બસ ઉત્સવ છે આજે ઉત્સવ. માણસ સતત જેમ ભાવથી આમ ઉત્સાહનો માર્યો, રાત દિવસ કોઈ પણ આવ્યો એને સત્કારવો, એને આવકારવો, એને એની ખબર પૂછી લેવી, જરાય થાક નહીં લાગે. એમ આપણી વૃત્તિઓ જ્યારે આપણા પોતામાં, આપણા આત્મસુખમાં સમાહિત થઈ જાય, અને ત્યાર પછીથી જેમ એને પોતાને કોઈ પણ અવસ્થાનું ભાન ન જ રહે, એક જ ધૂન હોય, એક જ સવારી હોય, બસ ઉત્સવ, પ્રસન્ન પ્રસન્ન આનંદ, આવો બેસો, દરેક ભાવથી એને સત્કાર. એમ આત્મસુખની નો ઉત્સવ જ્યારે જીવનને આંગણે આવ્યો હોય અને જીવન જ્યારે આત્મસુખમાં માલવાનું હોય. એક ભક્ત કવિએ કહ્યું કે મરજીવા થઈને માલે રે, બસ જેમ અવસરમાં માલીએ છીએ, મેળાની અંદર ખૂબ મુક્ત મનથી હરીએ ફરીએ, તેમ પોતાના આત્મસુખની અંદર, અખૂટ ભંડારની અંદર, શહેજ પણ થાક્યા વગર, એક અનેરો ઉત્સાહ, એક એવી આત્માનુભૂતિ એને થયેલી છે કે એમાંથી બહાર નીકળે જ નહીં. મેળામાંથી બહાર નીકળીએ તો આનંદ ઓછો થાય ને. એમ પરમ આત્મસુખનો ભંડાર અને એની અંદર ખૂબ જ અંદર ઉતરી ગયેલો હોય, અંદર બહાર જ ના નીકળી શકે એટલો બધો આનંદ છે, બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય. જેમ ખૂબ ઉત્સવ હોય ને, સંપન્ન માણસ હોય તો લૂંટાવે, ખાઓ પીવો, લો લઈ જાઓ, આનંદ માત્ર, કોઈ ભેટ સોગાદ આપ્યા જ કરે લો. એમ આત્મસુખની પણ લૂંટ કેટલી જોઈએ છે, લઈ જાઓ, એને ભરોસો છે કે મારી પાસે જે છે તે અનંત ભંડાર ભરેલો છે, ક્યારે ખૂટવાનું જ નથી, અને મારું પોતાનું છે, કોઈ પારકાનું નથી. ભંડાર આત્મસુખનો છે, કોઈ ચીજ વસ્તુનો નહીં, કોઈ ભૌતિકતાનો નહીં, એ છે માત્ર અંદર પ્રાપ્ત થનારું જે તત્વ, જેને અધ્યાત્મ કહેવામાં આવે, અનંત અધ્યાત્મ, એનો એની સમજણ, એની અનુભૂતિ, એનો ભંડાર એટલો બધો એની પાસે. પણ સ્વયં થાકે નહીં, કારણ એને તો ખબર છે કે ચરાચરમાં વ્યાપ્ત છે અને એ મારી પાસે છે, હું એની અંદર છું, ઈશ્વરનો હું છું, ઈશ્વર મારો છે. આ ભંડાર જેમ બાપ દીકરાનો સંબંધ હોય, જેટલો પિતાને આનંદ હોય એટલો પુત્રને આનંદ હોય, એમ આત્મસુખ અને પરમાત્મ સુખમાં પણ ઈશ્વર અને ઈશ્વરની સાથે પોતાના આત્મ સ્વરૂપમાં ભળેલો સાધક, એને એટલી જ સંપન્નતા, એટલો જ એને આધાર મળી જતો હોય છે કે એમાં સહેજ પણ ભય નહીં. સાચા સદગુરુ જેને મળ્યા તેને શો ભય છે. અને એ જ આત્મસુખમાંથી, આત્મસુખ વડે જ ભય ટળે. તમે આત્માને ભજો, આત્માનું ભજન કરો, કે ભબ્બા ભજન થકી ભય ટળે. તમારો ભય ટળી જશે. અને કેટલે સુધી કહે છે, નિર્ભય નારાયણનો વાસ. લક્ષ્મણદાસ મહારાજને પણ કહ્યું, આપની અવસ્થા કેવી છે, નિર્ભય થઈને ઠરીને ઠેકાણે બેઠા. ઠરવું, નિર્ભય થવું અને ઠેકાણે પડવું, એ અવસ્થા પ્રાપ્ત થઈ મારા શ્રીને. ત્યારે ઘણું ભાવ ભરી સેવા કીધી, ત્યારે ગુરુજીએ ઉર્મા લીધી. કઈ ના મળે, કોઈ કોઈ વિદવત્તા નહીં મળે ને ચાલશે, વિદવત્તાથી ઈશ્વર પ્રાપ્ત નથી થતો. પોતાની અંતર્મુખતા જેટલી હશે એટલો જ પોતે અંદર સમાહિત થઈને આપોઆપ સહજ પોતાનું સ્વરૂપ ને પોતાનું સુખ એને એ વાપર્યા જ કરતો હશે, ભોગવ્યા કરતો હશે. પંડિત ત્યાં પાછો પડી જશે. જેણે જેણે પ્રાપ્ત કર્યું છે એ બધા કોઈ વિદ્વાનો નહોતા, અનુભવીઓ હતા, જેની પાસે માત્ર આત્માનુભૂતિ હતી. પંડિતો પાસે વિદવત્તા હશે, જ્ઞાન હશે, પણ અનુભૂતિ નહીં. અને અનુભૂતિ વાળો ક્યારેય ભણવા નહીં ગયો. બસ પોતાનું સ્વસ્વરૂપ, પોતાનું સ્વસુખ એને મળી ગયું એના અનુસંધાનથી. ગુરુનો પરમ અનુગ્રહ, સામર્થ્ય પ્રમાણે આપશે અને સાધક એના સામર્થ્ય પ્રમાણે જીતશે. પાત્ર કેવું એ પ્રમાણે છે સંપૂર્ણ શક્તિ, પણ જેટલું ઝીલાય ને એટલું જ મળશે. બાકી તો વરસાદ તો સર્વત્ર પડે છે. પોતાની ને જે ચાર છાંટા મળશે કે ખોબો ભરાશે એટલું જ એનું એમ અનુભવની અનુભૂતિ. એ જે એને સ્વસ્વરૂપનું અનુસંધાન કરાવે છે અને સ્વસુખ જે આત્મસુખ છે, પરમ આત્મસુખ એને જે પ્રાપ્ત થયું છે, સંપન્ન થયું એનાથી, એની તુલનામાં વિદવત્તા બહુ દૂર ઉભેલી છે. એ શ્રોત્રિય હશે, બ્રહ્મનિષ્ઠ હશે, વિદ્વાન નહીં હોય. પણ એ બધું જ એક જગ્યાએ પણ આવી શકે છે. વિદ્વાન પણ હોઈ શકે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ પણ હોઈ શકે, પણ એકલી વિદવત્તા તો કામ નથી લાગતી. એણે પોતાના આત્મા સુધી જો સંબંધ બાંધ્યો હશે અને એમાં એને પોતાને અનુભૂતિ થઈ હશે, ત્યારે એ આત્મસુખનો અનુભવી થઈ શકશે. અને એ આત્માનુભૂતિને લક્ષ્યમાં રાખીને મારા શ્રીએ કહ્યું, આ છે સંપન્નતા. છે કઈ? આત્માનુભૂતિની. પોતાના અનુભવની જે કઈ છે આ સંપત્તિ. સત્સંપત્તિ ખરી, પણ કઈ સત્સંપત્તિ? એની ત્યાગની ભૂમિકા છે. અને આ ભૌતિકતાથી ઉપર ઉઠીને જે સમજણ એને પ્રાપ્ત થયેલી છે એ સાત્વિક, એ સંપત્તિ એની પાસે છે. અને એના વડે એટલો બધો સંપન્ન છે જ્ઞાનમય. અને કયું જ્ઞાન? આત્મજ્ઞાન. અને એનાથી એને પોતાને જ એટલા અંદર ભાવ ઉત્પન્ન થાય છે કે જેના પરિણામે એક આવિર્ભાવ, અંદર એક અનુભૂતિ, જેને અંદર એક ઉર્જા ઉત્પન્ન થયેલી છે, તેને પોતે અંદર સમાવી રાખવી છે, એક છલકાઈ ન જાય એનું પણ એને ધ્યાન રાખવું. કારણ આ આત્મસુખ લૂંટવાનું ખરું, લૂંટાવાનું પણ ખરું, પણ છલકાઈ ન જાય. અને એટલા માટે એને એ વૃત્તિઓને કોઈક એક જગ્યાએ સ્થિર સ્થાપવી પડે. મન બાંધા એ કહી ખૂંચે. જ્યારે આવી અનુભૂતિ થાય અને એ અનુભૂતિની અંદરથી પ્રાપ્ત થયેલું બળ, આત્મતેજ, આત્મશક્તિને પોતાનામાં જ એને સ્થિર કરવાની, ત્યાંથી બહાર ક્યારેય નહીં જવાનું. કોઈ પણ અભ્યાસમાં, કોઈ પણ આસક્તિમાં પછી સહેજ પણ અંદર નહીં જાય. પોતાના આત્મસુખમાંથી બહાર નીકળે તો ભૌતિકતાના અભ્યાસની અંદર દોટ મૂકે ને. પણ કહે છે, મન બાંધા એ કહી ખૂંટે. એને જે પ્રાપ્ત થયું છે, એને પોતાને જે સમજણ પ્રાપ્ત થઈ છે, એ અનુભૂતિ જ એવી છે કે એમાં ને એમાં એ પોતે બંધાઈ ગયેલો છે. અને એ બંધનથી સમસ્ત જગતના જે ક્ષણભંગુરતાના ભાવો છે એનાથી ઉપર ઉઠી જાય છે બંધન, એનાથી મુક્ત બની જાય છે. અને મુક્તતાનું એને પ્રાપ્ત થયેલું સુખ એનું નામ જ આત્મસુખ. અને જ્યારે એ આત્મસુખની અંદર સતત રમતો રહીને સતત એની અંદર એક ધારો એક ધારી અવસ્થા એમાં પ્રાપ્ત થાય ત્યારે પરમને પ્રાપ્ત થાય. અને પરમ પ્રાપ્ત થયા પછી એને ક્યાંય જવાનું બાકી ન રહે, કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ન રહે, કંઈ ભોગવવાની પણ ઈચ્છા ન થાય. કારણ જોયું કે એનાથી ઉપરનું સુખ છે, ઉપરની અવસ્થા છે, અને નીચેની અવસ્થાને માટે મારે ક્યાં ઈચ્છાઓ કરવી? તો ફરી પાછો એને નીચે આત્મભાવની પ્રાપ્તિ થયા પછી એનું સુખ અનુભવાય છે.